તારીખ 19/2/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 614
કોઈ પણ મહાપુરુષના ઉદયનું અવલંબન ન લેવું, પણ એમણે જે કઈ આત્મકલ્યાણ અર્થે સાધન કર્યું હોય એનું અવલંબન લેવું, અને કોઈ પણ પ્રકારે નાની હોય તો પણ રાગ દ્વેષને ક્ષય કરવો, મટાડવા એ જ એમનો ઉદ્દેશ મળેલો છે, એવી જ એમની સાવધાની જોઈએ છે અને એ જ કર્તવ્ય છે એ વાત એમને દીધું. હવે સ્વચ્છંદમાં કોઈ જીવ હોય છે એનો નિષેધ કરે છે કે જે રાગદ્વેષાદી પરિણામ અજ્ઞાન વિના સંભાવતા નથી, તે રાગદ્વેષાદી પરિણામ હોવા છતાં જીવનમુક્તપણું સર્વથા માનીને જીવનમુક્ત દશાની જીવ અસાધના કરે છે અને એમ વર્તે છે. બરાબર એ અયોગ્ય છે, બરાબર નથી, સ્વચ્છંદ છે. જે રાજદશાથી પરિણામ અજ્ઞાન દશા વિના હોઈ શકે નહીં એવા જ રાગદ્વેષાદી પરિણામ જીવ કરતો હોય, અને સ્વચ્છંદમાં એમ જે કે હું તો સર્વથા મુક્ત થઈ ગયો છું, મને તો કોઈ બંધ છે નહીં, હું તો તદ્દન મુક્ત થઈ ગયો છું, એ તો જે મુક્તાત્માઓ થયા એમની અસાધના કરવા બરાબર છે, અને એ રીતે એ જીવ વર્તે છે કે સર્વથા યોગ્ય છે. રાગદ્વેષ પરિણામનું સર્વથા પરીક્ષણપણું જ કર્તવ્ય છે. એટલે સર્વથા શબ્દ એટલા માટે લીધો કે મનુષ્યને તો રાગદ્વેષ મટાડવાનો સવાલ નથી, જ્ઞાની હોય તો પણ એને જેટલા રહ્યા ખાલી પ્રથાગુણ સ્થાને અનંતાનંદ મંદિરમાં ગયા છે ક્રોધમાન માયાલો, અને ત્રણ ચોકડીના ક્રોધમાન માયાલો રૂપા જ છે. પાંચમા ગુણ સ્થાને બે ચોકડી ગઈ છે ક્રોધમાન માયાલો, બીજી બે ઊભી છે. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ત્રણ ગઈ છે, પણ હજી એક ઊભી છે, મંદ ઉદય છે તોય. એટલે સર્વથા પરીક્ષણ પણ જ કરતો હોય છે. સાધક દશામાં પણ અભિપ્રાય એવું છે, અને મનુષ્ય દશામાં પણ અભિપ્રાય એમ છે, કારણ કે પૂર્ણતાનો લક્ષ્ય કોને કહેવાય, કિંચિત માત્ર રાગદ્વેષ કરવા યોગ્ય નથી. એ જ રીતે નાની વર્તે છે, અને એ મુમુક્ષુ પણ યથાર્થતામાં એ જ રીતે વર્તે છે. હવે જ્ઞાન સાથે ત્યાગ હોય છે એ વાત એક સિદ્ધાંતિક રીતે કરે છે કે અત્યંત જ્ઞાન હોય, અત્યંત એટલે પરિપૂર્ણ સંપૂર્ણ પૂર્ણ જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે, અને ત્યાં સંપૂર્ણ ત્યાગ દશા હોય. એટલે જો આપણે અરિહંત ભગવાનને, તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાની માનતા હોય તો એ સંપૂર્ણ ત્યાગી અવસ્થામાં હોવા જોઈએ, સંપૂર્ણ ત્યાગ એને હોવા જોઈએ, કેમ કે પૂર્ણ જ્ઞાન હોય ત્યાં પૂર્ણ ત્યાગ હોય જ, કેમ કે અત્યંત ત્યાગ પ્રત્યય વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. કેમ અત્યંત ત્યાગ પ્રત્યય વિના? અત્યંત ત્યાગ છઠ્ઠે ગુણ સ્થાને પ્રત્યય જાય, અને યથાખ્યાત ચારિત્ર અંતરંગ ચારિત્ર છે એ બારમા ગુણ સ્થાને પૂરું થાય છે. પછી તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રાપ્ત છે. એટલે અત્યંત ત્યાગ પ્રત્યય વિના ચારિત્ર અંતર બાહ્ય પૂરું થયા વિના કેવળ જ્ઞાનની ઉત્પત્તિ કોઈને થતી નથી. આ એમણે તીર્થંકર દેવના નામે જે સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે એ એમના અભિપ્રાયને સ્પષ્ટ કરે છે કે જેવો અર્યંત દશામાં અથવા ઈશ્વરની દશામાં પરમેશ્વરની દશામાં અત્યંત ત્યાગને સ્વીકારતા નથી છતાં પરમેશ્વર પણ માને છે દેવતત્વ તરીકે એને સ્વીકારે છે એને આ સિદ્ધાંતની અથવા એને કેવળ જ્ઞાનની ખબર નથી. કેવળ જ્ઞાન ક્યારે પ્રગટે એટલે આમ જોઈએ તો સંપ્રદાયના જે દિગંબર સંપ્રદાય છે ત્યાં જ આ વાત છે. એ લોકો સંપૂર્ણ ત્યાગ પહેલાં કરે છે પછી કેવળ જ્ઞાનનો પુરસાદ છે. જ્યારે શ્વેતાંબરથી માંડીને બધા જ સંપ્રદાયની અંદર ઈશ્વરને સંપૂર્ણ ત્યાગી દેખાડવામાં આવતા નથી અને કેવળ જ્ઞાની અથવા ત્રિકાળવેતા તરીકે અન્ય મૂર્તિઓ પોતાના ઈશ્વરને માને છે અને આ લોકો કેવળ જ્ઞાનને માને છે અત્યંત ત્યાગ વિના માને છે એ વાત કદી સંભવતી નથી એમ શ્રી તીર્થંકરે સ્વીકારી છે. એમ બધું હું કહું છું એમને તીર્થંકર દેવે પણ સારી વાત કરી છે. એ વાત રહી ટોચ કક્ષાની. હવે પ્રારંભિક કક્ષાની બીજી વાત છે એનો સિદ્ધાંત કહે છે આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તદાત્મ અભ્યાસ નિવર્તવો તેને શ્રીજીવ ત્યાગ કહે છે. હવે ત્યાગ શરૂઆત ક્યાંથી થાય, ત્યાગનો પ્રારંભ ક્યાંથી થાય, અંતરંગથી ત્યાગનો પ્રારંભ થાય છે પછી એનો રિફર્કેશન એનો પ્રભાવ બાહ્ય ત્યાગ ઉપર આવે છે. જેને અંતરંગ ત્યાગ આવો થતો નથી એ પહેલા જે બાહ્ય ત્યાગ કરે છે તે ત્યાગ સંબંધીનો વિપર્યાસ છે. કેમ કે ભગવાને આમ કહ્યું છે સ્ત્રી જીવ એને ત્યાગ કહે છે. કોને ત્યાગ કહે છે કે આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તદાત્મ અભ્યાસ એટલે આત્મપરિણામ એટલે આત્માના જીવના પરિણામ અન્ય પદાર્થ સાથે આત્માપણાનો ભ્રમ તદ આત્મ અભ્યાસ પરમ શબ્દ છે તદાત્મ અભ્યાસમાં તેને આત્માપણે અભ્યાસિત થઈને અનુભવ કરવો અભ્યાસિતથી એટલે ભ્રમથી અનુભવ કરવો જેમ કે દેહને આત્માપણે અનુભવ કરવો બાહ્ય પદાર્થોને પોતાપણે અનુભવ કરવા સંયોગોને પોતાપણે અનુભવ કરવા પરિવારના સભ્યોને પોતાપણે અનુભવ કરવા એ બધો જે જીવના પરિણામથી અન્ય પદાર્થનો પોતાપણાનો જે ભ્રમથી અનુભવ છે એ નિવર્તવો એટલે એને નાશ પામી જાય છે. ચોથા ગુણ સ્થાને એનો નાશ પામી જાય છે. આત્મજ્ઞાન થતાં તે અભ્યાસ છૂટી જાય છે. દેહાભ્યાસ પણ છૂટે છે તો બીજા પદાર્થોનો અભ્યાસ તો છૂટે છે કેમ કે સૌથી નજીક તો દેહ છે અને રાગનો અભ્યાસ પણ છૂટે છે કેમ કે સૌથી નજીક રાગ છે. એનો નાશ તેને શ્રીજી ત્યાગ કહે છે. એટલે પહેલો ત્યાગ ક્યાંથી થાય અભ્યાસનો ત્યાગ તે ત્યાગ થયો. અભ્યાસનો ત્યાગ થાય ને અને બારમા વ્રત નિયમ સંયમ પાળવા માંડે એટલે કાંઈ ત્યાગ સાચો ત્યાગ નથી એ ખરો ત્યાગ નથી અને ખરેખર તો એનું નામ ત્યાગ આપવું એ પણ ઉચિત નથી. એ તદાત્મ અભ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે શું કહે છે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે કાર્યકારી છે. હવે મિત્રો લીધો તો પછી મુમુક્ષુતામાં ત્યાગ કરવો જ નહીં તો કે કર ત્યાગ કરવાનો વાંધો નથી. શું કરવા કરે સુઈ પેલા કે ઉપવાસ કરે છે, દેહાધ્યાસની મોહ પાડવા માટે કરે છે, કોઈ કરે છે, નિતર ઉપકારી નથી. કોઈ પણ ત્યાગ શું કરે તો તે તદાત્મ અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા હોવો જોઈએ. અધ્યાસનો ભ્રમણાનો ત્યાગ કરવા માટે, ભ્રાંતિનો ત્યાગ કરવા માટે, પરમા સ્વપણાની ભ્રાંતિ છે એ છોડવા માટે તું પરપદાર્થનો ત્યાગ કરવાનો પ્રયોગ કરો તો અમને વાંધો નથી, તો એ ત્યાગને અમે ઉપકારી સમજશું. કેમ કે તારો આશય બરાબર છે. પણ બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો નથી. તો બાહ્ય પ્રસંગનો ત્યાગ કરીએ માટે અંતર ત્યાગ થઈ જાય એ વાતમાં કાંઈ માલ નથી. એ તો અનંત વાર ત્યાગ કર્યો છે અને એથી કોઈ અંતર ત્યાગ થવાનો નથી. એમ છે, ખરેખર વસ્તુ સ્થિતિ એમ છે. તો પણ આ જીવે અંતર ત્યાગ અર્થે અથવા અધ્યાસના ત્યાગ અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને, એટલે બાહ્ય પ્રસંગના ત્યાગને કાંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. એ રીતે બાહ્ય ત્યાગ કોઈ કરે આશય બરાબર ગ્રહણ કરીને તો એ ત્યાગ સામે કોઈ અનુચિત વાત નથી ગણાતી. નહીં કરે એ ત્યાગ છે, એ ત્યાગ રહેતો નથી અને ત્યાગનો અહંભાવ થયા વિના રહેશે નહીં. એ માટે ગાથા મૂકી અમને આત્મસિદ્ધિમાં કે લયો સ્વરૂપ અને વૃત્તિનો ગ્રહ્યો વ્રત અભિમાન, મારા પરિણામની અંદર વૃત્તિ એટલે મારા પરિણામ, એનું સ્વરૂપ શું છે એ મને ખબર નથી, એનું અવલોકન નથી, એને મને કંઈ ખબર નથી, એનું વિજ્ઞાન હું જાણતો નથી, અને વ્રત લઈને બેસી જાવ તો શું થશે? ગ્રહ્યું વ્રત અભિમાન, મેં વ્રત કર્યું એવું અભિમાન ગ્રહણ થશે. પછી લૌકિક જ્ઞાન લેવા માટેનો બધો પ્રકાર ઊભો થાય છે તો સ્પષ્ટ જોવામાં આવે છે. એટલે એ ગાથામાં એમણે છેલ્લું પદ એ લીધું લેવા લૌકિકમાં, અને એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આટલી સૈદ્ધાંતિક વાત કર્યા પછી પોતે પાછી પોતાની વાત શરૂ કરે છે કે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. શું કહે છે? નિત્ય છૂટવાનો વિચાર, આ પ્રવૃત્તિથી છૂટવા માટેનો હંમેશા વિચાર ચાલે છે. અને જેમ તે કાર્ય તરત પતે શું તેમ જાપ જ તેમ જાપ જપીએ છીએ, અને આમાંથી તરત નિવૃત્ત થવાય એવો જાપ ચાલે છે. એટલે વારંવાર જેમ જપ કરીએ એમ ચાલ્યા કરે છે. જોકે એમ લાગે છે કેટલું બારીક અવલોકન છે, પોતાના પરિણામનું કેટલું સૂક્ષ્મ અવલોકન છે, ત્યાંથી નીકળે છે. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપજી તથારૂપ નથી, એટલે પૂરતા પ્રમાણમાં નથી, અપૂરતો છે, મિત્ર કેમ ચાલવું જોઈએ? શું કહેવું છે આમાં? ભાવના પ્રવૃત્તિથી છૂટવાની છે, નિવૃત્તિ લઈને આત્મકલ્યાણમાં લાગવાની ભાવના હોય છે. નાનીને પણ મોક્ષને પણ. હવે એ પરિસ્થિતિ આવતી નથી પ્રારબ્ધને કારણે, એમ પણ બને છે. અને એ પરિસ્થિતિ ઊભી થતી નથી ભાવનાની અને પુરુષાર્થની કચાશને કારણે. આમ બે વાત બને છે. હવે કુદરતના ઘરમાં એવી એક વ્યવસ્થા છે કે એક્સ્ટ્રીમ પોઈન્ટ જ્યારે ભાવનામાં જાય કે પુરુષાર્થમાં જાય એટલે ઉદયમાં ફરે. જે પરમાણુ ઉદયમાં ન આવ્યા હોય એમાં ફેરફાર થઈ જાય, ઉદયમાં આવી ગયા એમાંથી ફેરફાર નહીં થાય, એ ઉદયપૂર્વથી ચૂકતો છે. કેટલી વાર લાગશે, પણ ઉદયમાં આવ્યા પહેલા પહેલાં ના ફરી જશે. આવું એક કુદરતી નિયમ છે, કુદરતી વ્યવસ્થા છે. બે દ્રષ્ટાંત લઈએ આપણે. એક દ્રષ્ટાંત ફુગાનીજીનો છે, એ આત્મકલ્યાણની એક્સ્ટ્રીમ ભાવનામાં આવ્યા હતા. તો એક્સ્ટ્રીમ પોઈન્ટ એટલે શું? કે ચાલતા જે વિકલ્પો હતા એનું દુઃખ એટલું બધું લાગતું હતું કે ત્યાં તો એ વિકલ્પનો નાશ થાય અને ત્યાં પોતાનો દેહ પડી જાય એવી વેદનામાં હતા. કેવી વેદનામાં હતા? પ્રાણ છૂટી જાય એવી વેદનામાં હતા. એ એક્સ્ટ્રીમ પોઈન્ટ આવ્યો. કુદરતે વ્યવસ્થા કરી, સોનગર મોકલી દીધા એમને સત્પુરુષના ચરણમાં. બીજો એક્સ્ટ્રીમ પોઈન્ટ આવ્યો તો પ્રભાતભાઈનો, રૂપાલદેવ પ્રત્યે એમને પ્રેમ હતો, બહુમાન હતું, ભક્તિ હતી, અને એ પોતે આગળ બીજા સંકેતની દશામાં નહોતા આવતા. રૂપાલદેવને ખ્યાલ આવી ગયો કે હવે આમનું આયુષ નથી, હવે લાંબુ આયુષ નથી, અને મારી ભાવના છે કે આ જીવને આ ભૂમમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. 249 પત્રમાં એમને વચન આપ્યું છે, પૂરી ભાષામાં એ લખાણ કે પત્ર લખ્યું છે કે એમને તમને આ ભાવમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવશું. કરવું શું? એટલે જોયું હા, અને જો અમારા હાથે એવું જો કામ થશે તો અમે એ અમારું સૌભાગ્ય સમજશું કે અમારા નિમિત્તે તમને પણ આત્મજ્ઞાન થયું, જે ભાવછેદક છે. આ પરિસ્થિતિ ઊભી થઈ એમને ટ્રીટમેન્ટ શરૂ કરી. આનો બીજો કોઈ ઉપાય નથી, અને મારી લગ્ન લાગી છે એટલે આગળ હાલતા નથી, રોજ કાગળ ઘસડા કરે છે. હવે તો કાગળ લખી શકે એવી પરિસ્થિતિઓ નહોતી, ખાતર પીડ્યા હતા, આંખો કામ નહોતી કરતી. એ જમાનામાં મોતિયા ઉતારવાનો ખર્ચો એ નહોતા કરતા કે ભાઈ હવે ક્યાં જીવવાનો છે, લાંબુ પોતાનો ખર્ચો કરવાનો, ખર્ચ કરવાનો લોકો પૈસા ન હતા, એવી પરિસ્થિતિ હતી. અને વિયોગમાં રાખવા જોઈએ તો ખરા, વિયોગનું કુદુ ક્યાં સુધી જાય છે? છેલ્લો કાગળ આવ્યા 7-8 મહિના પછી. હવે રોગને લઈને પ્રાણ નહીં છૂટે, પણ તમારા વિયોગને લઈને પ્રાણ છૂટશે. આવવું હોય તો આવજો, ન આવવું હોય તો તમે જાણો. એમના કોર્ટમાં દોડો થયું. બસ આ એક્સ્ટ્રીમ પણ એ રાહ જોતા હતા. પ્રાણ છૂટી જાય એવી વેદનામાં છે, વિયોગની વેદનામાં આવ્યા પોતે. જ્યારે એવી એક્સ્ટ્રીમ પોઈન્ટની ભાવનામાં કોઈ પણ મુમુક્ષુ આવે કે કોઈ પણ જ્ઞાની આવે, ત્યારે જ્ઞાનની દીક્ષા લઈને મુનિ થઈ જાય, અને મુમુક્ષુ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાની થઈ જાય. આ એનો સિદ્ધાંત. એટલે એ એક્સ્ટ્રીમ પોઈન્ટમાં આવ્યા તો પોતા આવ્યા, પરિસ્થિતિ જોઈને ઈડર લઈ ગયા. ઈડર બીજા સંકેતમાં એમને પરિણમનથી બીજું જ્ઞાન આપી દીધું. બસ અઠવાડિયા પછી નિર્વિકલ્પ સમ્યક દર્શન થયું છે. ઈડરથી આવ્યા પછી એક જ અઠવાડિયામાં એમને અનુભવ થયો છે. એનું કારણ એમની એક્સ્ટ્રીમ ભાવના હતી વિયોગની વેદના. એ પરિસ્થિતિમાં એમને જ્યારે કૃપાળુદેવ મળે તો ત્યારે ગોપાળુદેવની આજ્ઞાને ઉઠાવવાનું કેવી રીતે બને? એવી અયોગ્યતા હોય જ નહીં પછી, કેમ કે પ્રાણથી પણ એને અધિક ગણાય. પછી એ જે બોધ આપે, જે કહે, એ પ્રમાણે પરિણમનનો પુરુષાર્થ એને ઉત્પન્ન થયા વગર એને બસ એ સ્થિતિમાં ટીકી ટ્રીટમેન્ટ આપ્યા પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અનંત ભાવનો છેદ કરીને ગયા, વૃદ્ધાવસ્થામાં પણ અનંત ભાવનો છેદ કરીને ગયા. એવી જ રીતે નાની જુએ છે કે મારો ઉદય ગ્રસ્તીપણાનો ચાલે છે, આ ઉદય મૂકતો નથી, મને હજી ચાલુ રહેશે એવું લાગે છે. પણ સાથે સાથે એમનો જે પુરુષાર્થ છે એ જો એક્સ્ટ્રીમ પોઈન્ટ પકડે તો એ ઉદય ખરતા વાર ન લાગે. ચાલતા ઉદયમાં એ પરમાણુના નિશેકો આવી અને ફટાફટ કામ કરવું પડે, સ્થિતિ ટૂંકાઈ જાય, ચાલતા ઉદયમાં ભળી જાય અને કાવ્ય ભાવિક ક્ષય થઈ જાય, પ્રકૃતિ બદલાઈ જાય, પાપનો ઉદય ચાલતો એ પુણ્યનો ઉદય થઈ અને દીક્ષામાં આવી જાય. એમ પોતાને પુરુષાર્થનો પણ અંદાજ આવે છે અને પ્રારબ્ધના ઉદયનો પણ અંદાજ આવે છે. અને એ પ્રમાણે એ પોતે યથાર્થપણે સહજ દશામાં વર્તે છે. એક્સ્ટ્રીમ પોઈન્ટનો પુરુષ ચાલે તો પણ સહજ ચાલે છે અને ન ચાલે તો પણ સહજ. એટલે એમણે 708 પત્રમાં એ વાત લખી છે કે હજી આ પ્રારબ્ધ હજી થોડા વર્ષો ચાલે એવું દેખાય છે. તમે બધા લખો છો કે શાસનમાં પ્રભાવના યોગ સંભાળો, પણ જ્યાં સુધી અમારી આ વ્યાપારાદિની દશા છે, પ્રવૃત્તિ છે, ત્યાં સુધી અમે એ પ્લેટફોર્મ ઉપર આવવા માગતા નથી, પ્રભાવના પ્લેટફોર્મ ઉપર આવવા માગતા નથી. કેમ કે લોકોને અંદેશાનું કારણ થાય છે, વેપાર કરે છે, યુવાન ઉંમર છે, વેપારી છે, મોટો વેપાર છે, મુંબઈમાં 3-4 ઓફિસ છે, પરદેશ સુધીનો વેપાર ચાલે છે, પ્રવૃત્તિ ઘણી રહી છે. એટલે સખત પ્રવૃત્તિમાં આવી અંદરમાં અસાધારણ અધ્યાત્મદશા પણ વર્તતી હોય એ કોઈ પણ માણસ જલ્દી સ્વીકારી ન શકે. અને એ સ્વીકારી ન શકે એટલે એને નુકસાન થયા વગર કરીને ના પાડે છે. હજી અમારા ઉદય થોડો ચાલશે એવું લાગે છે, 2-4 વર્ષ નીકળી જશે પછી અમે સર્વસંગ પરિત્યાગ કરીને પ્રભાવ યોગ સંભાળવા માંગીએ છીએ. એટલે મને દશામાં આવે ત્યાં સુધી આયુષ હતું નહીં. 30મા વર્ષે આ વાત લખે છે, 5-6 વર્ષનું કાંઈ આયુષ હતું નહીં. એટલે એ વાત એમને રહી. અને પગે નિકાચી થાક ગ્રહણ કર્યું તો પુરુષાર્થ એટલો ન ઉપડ્યો એમ કહે છે. અને ઉદય જોરદાર આવ્યો એટલે શરીરમાં સંઘરણી થઈને સીધું 40% વજન થઈ ગયું, 60% વેઇટ લોસ થયું. બહુ થોડા સમયમાં જે કેન્સર જેવા દર્દમાં થાય એવી રીતે એકદમ વેઇટ લોસમાં એકદમ અશક્ય આવી ગયું. મને દશા ક્યાંથી થાય? મારામાં તો આચરણ રહીએ નહીં. એટલે એ જાતનું પગે થાક ગ્રહણ કર્યું એટલે પુરુષાર્થ ઉપડ્યો નહીં અને સહારાનો રણ આવ્યો એટલે ઉદય આવ્યો મોટો. એકદમ માંદગી એટલી એવી ભયંકર આવી હતી કે શરીર એકદમ શિથિલ થઈ ગયું, બાહ્ય પ્રવૃત્તિને યોગ્ય ન રહ્યું. આ જ ભાવમાં કેવળ જ્ઞાન લેવાની એમની જે ભાવના હતી અધૂરી રહી ગઈ. વસ્તુ સ્થિતિ અન્યથા થતી નથી, લખી નાખ્યું વસ્તુ સ્થિતિ અન્યથા થતી એને સ્વીકારી લીધો, કુદરતના કર્મને એમણે સ્વીકારી લીધો. ભાવના ઘણી વાર કુદરતના કર્મ નથી સ્વીકારતી, એટલે ભાવના એવી હતી એમની પણ એક ભાવ રહી ગયો. ફર્સ્ટ લાસ્ટ ફર્સ્ટ આવવું હોય એવો જેનો ભણવાની અંદર તૈયારી હોય એ ફર્સ્ટ ન આવે, પણ ફર્સ્ટ ક્લાસ તો આવે છે, એ પછી થર્ડ ક્લાસ ન આવે. એ ફર્સ્ટ ક્લાસમાં તો આવે, ભલે ફર્સ્ટ ન આવે તો સેકન્ડ આવે, થર્ડ આવે, બસ એમ. એને આજ ભાવમાં કેવળ જ્ઞાન લેવું હતું, ન લેતું, બીજા ભાવ એક ભાવ બાકી રહી ગયો, બાકી બધું ખલાસ કરી નાખ્યું. કેટલી જગ્યા એમણે સાથપૂર્વક કરી. એટલે કે છે કે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે એ વિચાર એને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે, પર્યાપ્ત નથી, ઢીલો છે, એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર નથી જતો એમ. શું નહીતર પ્રવૃત્તિ છૂટી જતા વાર લાગે અને ફળાક દઈને મૂકી દે. છખંડ જેવા છખંડને મૂકવાવાળા છે, પછી આ તો શું પ્રવૃત્તિ છે, કાંઈ નથી વેપાર તો ચાલે છે ખરું, પણ એમ લાગે છે. કેટલું બારીક અવલોકન છે કે હજી પૂરતું નથી, શિથિલ છે એમ અમને લાગે છે. માટે અત્યંત વિચાર અને તે જાતને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે અમારા અભિપ્રાયમાં અને અમારા ભાવોમાં એમ વર્ત્યા કરે છે. ઉગ્ર પુરુષાર્થમાં આવવું જોઈએ, ઉગ્ર પુરુષાર્થમાં આવવું જોઈએ, ઉગ્ર પુરુષાર્થમાં આવવું જ જોઈએ એમ જ ચાલ્યા કરે છે. આવો પુરુષાર્થ ન ચાલે, જે ચાલે છે એ સંતોષકારક નથી, એ પર્યાપ્ત નથી, શિથિલ શિથિલ દેખાય છે પોતાને. પ્રસંગથી કેટલાક અરસ પરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે, એટલે મારા બાબતમાં પણ લખ્યું છે, તમને પણ કામમાં આવે એવું લખ્યું છે. મુમુક્ષુની ભૂમિકાનો તે વિચારમાં સ્ફૂરી આવતા લગતી વખતે જે સ્ફૂરી આવ્યું, આગળ પાછળ પ્લાનિંગ નહોતો. સ્વ વિચાર બળ વધવાને અર્થે મેં તો મારું બળ વધે પુરુષાર્થનું અને જ્ઞાનનું બળ વધે એટલા અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. મેં તો મારા લક્ષ્ય લખ્યા છે, તમને પણ વાંચવા વિચારવામાં નિમિત્ત પડશે એમ જાણીને લખ્યા છે. જીવ પ્રદેશ પર્યાય તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરીને સમજવું યોગ્ય થશે. એટલે બીજા પણ પ્રશ્નો સુભાષભાઈએ લખ્યા હશે અને આવા આવા પ્રશ્નો એ લખતા હશે એમાંથી નીકળે છે. જીવ પ્રદેશ અને પર્યાય એ દ્રવ્યાનુયોગનો વિષય છે. સંખ્યાત અસંખ્યાત અને અનંત એ કર્ણાનુયોગનો ગણિતાનુયોગનો વિષય છે. એટલે એ બંને અનુયોગ ઉપર એમના પ્રશ્નો ચાલતા હશે એવું લાગે છે. તથા રસના વ્યાપકપણા વિશે, જીવના પરિણામમાં જે રસ ઉત્પન્ન થાય છે એનું વ્યાપવું એટલે શું અને ક્યાં ક્યાં વ્યાપવું, એની દ્રવ્યક્ષેત્રકાળ ભાવની મર્યાદા શું, એ વિશે કોઈ પ્રશ્ન ચાલ્યો હશે એવું લાગે છે. એનો ઉત્તર પોતે અત્યારે નથી આવ્યો, ક્રમે કરીને એટલે આગળ ઉપર એ સમજવું યોગ્ય થશે. એટલે એમાં શું લાગ્યો છે કે કેટલીક વાતો પ્રશ્નની અંદર વર્તમાન યોગ્યતામાં અપ્રયોજનભૂત લાગી હોય તો એનો જવાબ એ તાત્કાલિક આપતા નથી. પૂછનારને વિશ્વાસ છે કે એમને ખબર છે આ બાબતનો, એવો વિકલ્પ કદી નથી ઉઠતો એમને કે આ જવાબ આપી શકતા નથી માટે આમ બંધવાળી દે છે, એમ નથી. અને પોતે લખે છે એને પણ ખ્યાલ છે કે આ કોઈ કુતર્કમાં નહીં જાય, પણ મારી યોગ્યતા સમજીને અત્યારે જવાબ નથી આપતા. જવાબ આપે તો પણ મારા આત્મકલ્યાણનું કારણ છે, જવાબ ન આપે એમાં પણ મારા આત્મકલ્યાણનું જ કારણ છે એમ બરાબર એમને સ્વીકારેલું હોય છે. એમને ઘણો એમના પ્રત્યેનો વિશ્વાસ ને શ્રદ્ધા બેહદ હતી. તમારો અત્રે આવવાનો વિચાર છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ યોગની ઈચ્છા રહ્યા કરે છે. અમને પણ તમારા સત્સંગનો યોગ રહે એ ઈચ્છા રહ્યા કરે છે. એટલે એમને માટે છૂટ રાખતા હતા. સુભાગભાઈને માટે મુંબઈ આવવાની છૂટ રાખતા હતા અને સુભાગભાઈ મુંબઈ જતા પણ ખરા. પણ એકાદ વખત એવું પણ બનેલું કે ના પાડી દીધું. પહેલાં હા પાડી, એક પત્રમાં હા પાડી કે તમે આવી શકો છો, આવજો. ત્યારે એમણે જવાબ લખ્યો કે પત્ર મળ્યો છે ને આપણે આવવાની આજ્ઞા આપી તો હું આવું છું અને મારે મુંબઈમાં થોડુંક વ્યવહારિક આટલું કામ છે એ પણ હું બતાવી લઈશ. એટલે તરત વળતો જવાબ લખ્યો કે હવે નહીં આવતા તમે. સત્સંગ માટે પણ આવવું અને વેપારના કે વ્યવહારિક કામ માટે પણ હારે હારે એ આવવામાં એ અવકાશ રાખવો એ સત્સંગનું મૂલ્ય નથી એની અંદર રહેતું. અને એ વખતનો જે સત્સંગ છે એ સફળ ન થાય. વ્યવહારિક કામમાં જે રસ પડે એની નિષ્ફળતા તો એને નુકસાન તો આવી જ પડે. આ બધી ગણતરી ગણીને વ્યવહારિક કામમાં તો કામ લઈને આવે છે અભિપ્રાયથી, એટલે એમાં તો રસ પડવાનો જ છે. ત્યાં અનુકૂળતા આવશે, ત્યાં પ્રતિકૂળતા બેમાંથી એક તો થવાનું છે. વ્યવહારિક કામમાં જે કામ આવ્યા છે સવળું ઉતરશે તો હરખનો રસ્તો છે, સરખું નહીં ઉતરે તો ખેડા ખેડનો રસ આવી જશે. સત્સંગ તો માર્યો જ આશે. તમે આવતા જ નહીં. અને એવું લખવામાં એમને જરા પણ અચકાટ નહોતો થતો. એવી એમની કરુણા હતી. એને નિર્દય કરુણા કયો તોય વાંધો નથી, કેમકે પહેલાંને તો એમ થાય કે અરે મારી દયા ન રાખે, મારે તો સત્સંગ માટે તો આવવાનું જ હતું કે નહીં. અને નિષ્કારણ કરું નાખ્યું હતું. અને નિષ્કારણ કરું ના પણ કેવું, પોતાને તો કાંઈ સ્વાર્થ નથી. એટલે ધડાક દઈને લખી નાખ્યું. અને એટલી આત્મીયતા પણ હતી એમને તો જ લખાય ને તમને લખાય. નહીતર તો ખબર પડે કે આને અવળું પડશે તો તેમથી ગાડી પાટા ઉપરથી ઉતરી જશે. એના કરતા રવા દઈએ અત્યારે એને કંઈ કહો ના તો ન કહે. એ પણ એના હિતાર્થે જ ન કહે, ન કહે તો પણ એના હિતાર્થે ન કહે. બધા બધી બાબતમાં એક જ લક્ષ જે હોય છે તો હિતનું જ લક્ષ હોય છે, બીજું નથી હોતું.